પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં 29 નંબરનો બોલ આપણે ચાલે છે. આરાધનાના દિવસોમાં આરાધના કોના અવલંબે થાય અને એનો વિષય શું છે એ વાત નક્કી કરતા અહીંયા આપણે વિરાધના કેવી રીતે કરીએ છીએ, ચાહે સો પુણ્ય હો ચાહે સો પાપ હો, બંને આત્માથી વિરુદ્ધ જાતના ભાવો છે. અશુભમાં તો હજી કદાચ આપણને વિરુદ્ધતા લાગતો હશે, પણ શુભ ભાવમાં જેમ લાગે છે કે અમે તો એને અનુરૂપ કરીએ છીએ, અમે સાચા દેવશાસ્ત્ર ગુરુને માનીએ છીએ, તત્વ અભ્યાસ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, પણ એ વાત ખ્યાલમાં નથી આવતી. પુણ્ય પણ એક રાગ છે અને એ રાગમાં નિયમથી પરલક્ષ જશે. જીવનમાં પાપ છેડાય એટલે આપણને એમ લાગે છે હું કંઈક આગળ વધુ છું. ખરેખર પુણ્ય અને પાપ બે આત્માથી છોડાવે છે આપણને. જેમ વાછરડું હોય એ ગાયનું દૂધ પીતું હોય એમાં માલિક આવીને એને છોડાવે, એમ પુણ્ય કે પાપ બંને આત્માના નિર્વિકલ્પ આનંદ રસની ઉગ્રતામાંથી સવિકલ દશામાં મંદ ધારાએ હશે પણ ઉગ્રતાથી છોડાવે છે. તો એ વાત અહીંયા ફરીથી, ધર્મ શું હશે? પાપરૂપ હશે, પુણ્યરૂપ હશે, શેના રૂપે હશે? કેમ શુદ્ધરૂપે ધર્મ હોય? પુણ્યમાં મંદરૂપ ધર્મ કેમ ન હોઈ શકે? ચલો તો ઉત્કૃષ્ટ રૂપે શુદ્ધતામાં હોય, મંદરૂપ કેમ ન હોય? ફરી ફરીને એ વિચારવા જેવું છે, પાપમાં તીવ્ર કસાય છે, પુણ્યમાં મંદ કસાય છે, પણ કસાયની ઉપસ્થિતિ તો છે. આપણને શું ગમશે, તીવ્ર રોગ કે મંદ રોગ? તીવ્ર ઝેર કે મંદ ઝેર? શું જશે? એક આપણે છે ને ભાગલા શેમાં પાડીએ છીએ, શેમાં પાડીએ છીએ? તીવ્રતાને મંદતામાં પાડીએ છીએ, પણ ક્યારે રાગ અને વિતરાગતા બેનો ભેદ નથી પાડતા. બારમાં તો આપણને શું ગમશે? આપણને નુકસાન, થોડું નુકસાન ગમે કે વધારે ગમે? ન્યા આપણે શું પાડીએ છીએ? શું પાડીએ છીએ? એક બાજુ મંદ કે તીવ્ર, એક બાજુ નુકસાન અને બીજી બાજુ શું કરીએ છીએ આપણે? મને નફો જોશે. જીવનમાં આ વાત આપણે અહીંયા કરતા નથી હોતા. ના ચાલે, થોડું થોડું કોઈ આપણને હેરાન કરે તો ચાલે, એવું ચાલે ને? થોડો તાવ 3-4 ડિગ્રી હોય એટલો ન જતો, પણ 16 ડિગ્રી હોય તો ચાલે કે ના ચાલે? એનો અર્થ થયો કે એને રોગ રહિત થવાની ભાવના નથી. તો અહીંયા એ બહુ જ પહેલો પાયો આપણે આ નક્કી કરવાનો છે કે ધર્મ ક્યાં છે, કસાઈની મંદતામાં કે કસાઈના અભાવમાં. એક વાત. બીજું, આપણને એમ લાગે છે કે તીવ્ર કસાઈમાંથી આપણે શેમાં આવશું? મંદ કસાય. અને એ જ રીતે કરતા કરતા ક્યાં પહોંચી જશું? કસાય રહીતના અભાવમાં પહોંચશું. તીવ્ર છે એમાંથી ક્યાં આવશું? મંદતા. અને પછી એમાં શેમાં આવશું? અભાવમાં. પ્રથમ કસાયનો અભાવ માટે તીવ્ર અને મંદતા કે ભિન્નતા શું છે, એનાથી શું થવું પડશે? ભિન્ન, જે જેનાથી ભિન્ન થશે એ જ એનો અભાવ કરી શકશે. મંદતામાં પણ એ કસાઈની સાથે પણ છે, એ રૂંધાયેલો કસાઈ થશે પણ અભાવરૂપનો નહીં થાય. તો અહીંયા 10 લક્ષણ પર્વ એટલે કે સ્વરૂપની સાધનાના આ અવસર છે. ક્યારે પણ એમ ન, આ તો હવે શું થઈ ગયું છે, એક રૂટીન થઈ ગયું ને, દર વર્ષે આવે છે. દર વર્ષે પછી શું છે, બધા બહુ વડીલ કહેતા હોય એટલે થોડુંક આવી જઈએ છીએ જરા મોઢું. ગુરુદેવ બહુ જ આ બધાને ભગવાનને મોઢું દેખાડવા આવે. શું શબ્દો વાપરે છે ગુરુદેવ? જીવનમાં એ પ્રકાર ન હો. ફરીથી જેને ધર્મની જીવનમાં જરૂરિયાત લાગી નથી એ ઉદયમાં આકુરતાથી દુઃખી થયા વગર રહેશે નહીં. ઉદય કહું છું પાપનો નહીં, પુણ્યના ઉદયમાં પણ આકુરતાથી દુઃખી રહેવાના છીએ. જેના જીવનમાં વિતરાગતામય અકસાયમય ધર્મની જેને જરૂરિયાત નથી લાગી એ કદાચ પુણ્યના ઉદય હશે તો પણ એ ઉદયમાં મમતાની આકુરતાથી. આકુરતા શેમાં હોય? અનુકૂળ એટલે ઈચ્છિત વિષયના સદભાવમાં કે અભાવમાં? ફરીથી આકુરતા શેમાં હશે? ઈચ્છિત વિષયના સદભાવમાં કે અભાવમાં? ઈચ્છિત વિષયમાં શું આકુરતા હોય? ઉલટાનું ધાર્યું હોય એવા પાસા પડે આપણને, ન ધાર્યું હોય એવા બધા, જેને કહે ને ધૂળમાં હાથ નાખે તો શું મળે? સોનું મળે. તો એમાં પછી દુઃખ શું હોય? એ જ વાત છે. એ પુણ્યના ઉદયમાં મળેલા વિષયને ભોગવવાની પણ એક આકુરતા હોય છે. જેમ મેળવવાની આકુરતા છે એમ શેની છે? ભોગવવાની. પણ આપણે એ વાત વિચારતા નથી. બે હોય શક્યતા, ઈચ્છિત વિષય કાં તો હોય અને કાં તો ન હોય. ન હોય તો શેની આકુરતા છે? મેળવવાની. અને હોય તો શેનું છે? ભોગવવાની, સાચવવાની, છૂટી ન જાય. આ વાત પોતે પોતે પોતાથી વિચારણા કરશે તો એ થશે. જીવનમાં ફરીથી એક છે, તૃષ્ણા એને ક્યારેય શાંતિથી બેસવા નહીં દે. જેમ ઘણી વાર એવા સેઠ હોય ને, નોકરને શું કરે? કઈ કામ ન હોય તો શું કઈક ને કઈક શાંતિથી બેસવા ન દે. એમ તૃષ્ણા શું છે આપણને? 10 કરોડ મળ્યા તો તૃષ્ણા શું કહેશે? વધારે કેમ નથી મળ્યા? વધારે હશે. તૃષ્ણા ક્યારે પણ પૂરી થાય એવા જગતની અંદર સંયોગો જ નથી. તો એક ધર્મની આરાધના ફરી ફરીને એક બહુ જ વિચારવા જેવી છે. મને કદાચ પ્રતિકૂળ સંયોગ સ્વીકાર્ય છે પણ ધર્મની આરાધના વગરનો એક સમય પણ મારે જોતો નથી. આ બધું આપણે શું છે કે એવી કોઈ લગ્ની જ નથી લાગી, એવી કોઈ જરૂરિયાત જ નથી લાગી. આ તો પ્રસંગો આવે છે. હવે પેલા આમંત્રણ પત્રિકા મોકલતા, હવે શું મોકલે છે? એમાં રિમાઇન્ડર મોકલે છે. જાણે આપણે ઉપર એમ કેમ ન થાય ઓલા કોઈના નહીં જન્મદિવસના ને એ બધા તો આપણે ધ્યાન રાખી ન્યા કઈ રિમાઇન્ડર તો ન આવે ને તો ખરાબ લાગે ને. જન્મ દિવસે એક શું ન કર્યો? જીવનમાં બહારના ફેસ્ટિવલ માટે કોઈ દી રિમાઇન્ડર નથી કરવું પડતું. નહીં ઓલો આવશે દાંડિયાનું બધું ત્યારે રિમાઇન્ડ કરવું પડશે. જીવનમાં આટલી હીનતાના પરિણામ આપણા થઈ રહ્યા છે. અત્યારના અનુકૂળતામાં ખબર નથી, એનું જયારે ફળ આવશે ત્યારે ખબર પડશે. મેં આવું ન કર્યું હોત તો એવો ભાવ આવશે ત્યારે. એની કરતા અત્યારના કેમ જાગૃત ન થઈએ? કોઈ પણ એક સરસ એ પ્રવચન સારમાં જે ગાથાઓ છે ને, 77 નંબરની આ ગાથા છે, જેને છે નથી નહીં માનતો એ, એની પેલા ગાથામાં તો આચાર્યદેવ લખે છે, કોઈ ઇન્દ્રિય સુખમાં દુઃખનું જ જાહેર છે. કોઈ પણ ઇન્દ્રિય સુખ જ્યાં માનીએ છીએ આપણે, એમાં કોની જાહેરાત છે? દુઃખનું જે અંકુર છે, દુઃખનો જ અંકુર, એમાંથી દુઃખ જ ફાટવાનું છે. બીજું કાંઈ જ એમાંથી આવવાનું એ નથી. અને તો કીધું એ ઇન્દ્રિય સુખ એનું કારણ કોણ છે? પુણ્ય છે. તો એ ભાઈમાં પ્રતિકૂળતા હો તો પણ આકુરતા છે, ઇન્દ્રિય સુખ હો તો પણ ભોગવવાની આકુરતા છે, તો પછી એના કારણ પુણ્ય અને પાપમાં શું ફરક આવ્યો? આ એની ગાથા છે. ન્યાય બે વાત સિદ્ધ કરીને દેખાડ્યું છે. ફરી ફરીને અનુકૂળ સંયોગ આવ્યા તો શાંતિ તે હોય કે હજી વધારે, હજી વધારે, હજી આનાથી અધિક નહીં. હવે સંતોષ થઈ ગયો ને, મોબાઈલ એટલો આવી ગયો, હવે એનાથી આગળ કાંઈ નથી જોતું ને. ઘર બધું આવી ગયું, મળી ગયું, બધું મળી ગયું આપણને, સંતોષ થઈ ગયો છે ને. ભણવામાં 2 ડિગ્રી થઈ ગઈ, એક ઓલી ને પછી એમ બી, હજી હવે સંતોષ છે. એ તો નથી ભણાતું એટલે ને તો છોડે, ને તો તૃષ્ણા તો છે હજી. એમ જીવનમાં શું છે એ આપણને? તૃષ્ણા એઝ ગુડ એઝ મૃગજળ જેવી છે. મૃગજળમાં શું હોય? આપણે કેટલું દોડીએ તો પાણી સુધી પહોંચી જવાય છે, નહીં તો થોડુંક દોડે તો પછી તો મળશે કે નહીં મૃગજળમાં પાણી? થોડું દોડીએ તો નહીં. એમ તૃષ્ણા શું છે? જેમ ઓલું દ્રષ્ટાંત આવે છે ને, ઘોડા ઉપર કોઈ બેઠો છે, લાકડી લાંબી રાખી અને એનાથી આગળ શું લટકાયું છે? હવે ઘોડાને ક્યારે મળશે? ઘોડાને એમ થાય હું બહુ દોડીશ તો મળે ને એને. ઘોડા ઉપર માણસ બેઠો છે લાંબી, આ તૃષ્ણા એવી સ્થિતિ છે. આપણે દુનિયાને જોઈને જીવન જોઈએ છીએ, જીવીએ છીએ, જ્ઞાનીને જોઈને જીવતા નથી. એવું માન્ય દુનિયામાં આવું છે, મને પણ છે. ક્યારેક જ્ઞાનીના જીવનમાં કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા, જેમ અત્યારના શરણની વાત આવી ને, એ પણ જે શ્લોકની વાત આવી, કોણ કયો અધિકાર હતો? પુણ્ય પાપ અધિકાર હતો. અને એમાં એ વાત લીધી કે આપે પુણ્ય પાપ અધિકારમાં કોનો નિષેધ કર્યો, પાપનો કે પુણ્યનો? બેયનો જો નિષેધ કર્યો તો અમારા હાથમાં હવે રહેશે શું? અને ન્યા તો પ્રશ્ન કોના માટે પૂછ્યો છે? મુનિરાજ માટેનો, કે મુનિરાજને પુણ્ય ને પાપ, તો એમાં શું જવાબ છે? અરે ત્યાં જ્ઞાનમાં આચરણ રમણ કરતું જ્ઞાન જ એ મુનિરાજને શરણ છે. મુનિરાજ અશરણ થતા નથી ક્યારેય. તો આપણે દુનિયામાં નાશવાન, ક્ષણભંગુર, અનિત્ય એવા સંયોગોમાં આપણે નિત્યતા માનીને બેઠા છે. જગત જેવું જીવન જીવે એવું જાણે આપણું જ છે. જગતના માર્ગે આપણે કઈ માર્ગ ને છે? ગુરુદેવસિંહની એક ભક્તિમાં આવે છે ને, કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર. બે વણઝાર ચાલે છે. કઈ વણઝાર ચાલે છે? એક બંધનની, સંસારની વણઝાર, અને બીજી કઈ ચાલે છે? મુક્તિની વણઝાર. આપણે ક્યાં ઉભા છે? કઈ વણઝારમાં જોડાયેલા છે? બંધનની સંસારમાં છે. લો જેવું જીવન બધા જીવે છે એવી જ રીતે દિવસભર પાંચ ઇન્દ્રિયના વિષયોની પાછળ, સુખને પાછળ દોડે રાખે છે. ક્યારેક એ જ્ઞાનીઓ આપણને પોકાર કરીને બોલાવે છે, આ તરફ આવો, આ તરફ આવો, તમે જ્યાં છો એ શું છે? અપદ છે, અપદ છે. આવે છે સમયસારમાં, નિજરા અધિકારમાં, અને એમાં પ્રવચનસારમાં તો મોક્ષ માર્ગના પ્રણેતા અમે આવો. અરે આનાથી અધિક આચાર્યદેવ તને આમંત્રણ કરે છે, તને બોલાવે છે. ગુજરાતીમાં શું કહીએ? સાદ પાડે છે. સાદ તો ખબર, ગુજરાતીમાં સાદ પાડે. અને છતાં આપણે એ તરફ જતા તે કમસે કમ હવે બંધન અને સંસારની વણઝારમાંથી હવે મુક્તિની વણઝારમાં એ જોડાવાનું છે. એ વિષય અહીંયા લીધો છે. ફરી આ દુર્લભતા છે. આપણને એમ લાગે આ બધું સહેલેથી મળી ગયું છે, મનુષ્ય ભાવ મળ્યો છે, જૈન કુળ મળ્યું છે, આત્માનું હિત સાધવાનો એક અવસર મળ્યો છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે, આપણને એની દુર્લભતા લાગતી નથી. અને યોગ પૂરો થશે ત્યારે રોતા રોતા પણ મળવાનો નથી. એક બહુ જ વિચારવું છે, ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં જાગ્યા નથી તો કમસે કમ હવે તો જાગી ઉઠીએ. તો એ વાત અહીંયા આપણને કહે છે. 29 નંબરનો બોલ છે, 17મો પાનો છે. પ્રવચન સારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બંને, હવે શું છે પછી? બંને પછી શું છે? નહીં, શબ્દ નહીં, એ પહેલા શેની નિશાની છે? કોમા. અને પછી આગળ ક્યાં કોમા આવે છે? હોવાથી પછી કોમા. એનો અર્થ શું છે? પુણ્ય અને પાપ બંને વચ્ચે કારણ આપ્યું છે. એને ન વાંચે તો સીધું વાંચી શકાય, નિશ્ચયથી સમાન જ છે. તો શા માટે? તો કે આત્માના ધર્મ નહીં હોવાથી. આ કોમાનું પણ એ મિનિંગથી એ રીતે વંચવાનું હોય છે. કે પ્રવચન સારમાં કુંદકુંદા આચાર્ય, પ્રવચન સાર એટલે શું? દિવ્ય ધ્વનિ. કેમ એને પ્રવચન એટલે દિવ્ય કહેવાય? એવી વાણી કોઈ છદમસ્તની ન હોય, કોઈ છદમસ્તની. ગંધર્વદેવની પણ વાણી કેવી હશે? ખણખણ. જ્ઞાન પણ કેવું છે? ખણખણ. છૂટવાનું સ્થાન પણ શરીરનું કેવું છે? મુખમાંથી ખણખણ છે. જ્યારે કેવળી ભગવાનની વાણી કેવી છે? અખંડ જ્ઞાન છે. અખંડ છૂટવાનું સ્થાન સર્વાંગેથી છૂટે છે. અને વાણી પણ કેવી છે? એકાક્ષરી નિરક્ષરી. એ ખરેખર પ્રવચન છે. અને એ પ્રવચનના સારમાં આપણને એમાં ત્રણ અધિકાર છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ. ચુલિકાની વાત છે. એ રીતે જયસેન આચાર્ય દેવે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને સમ્યક દર્શનમાં કીધું. તો જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. અને આ જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે એમાં આ જે ગાથા આવી છે એ અંતર્ગત કયો અધિકાર છે? શુભોપયોગ અધિકાર છે. એમાં સુખ અધિકાર ને જ્ઞાનની બધી વાત છે ને, શુદ્ધોપયોગ પહેલે છે છે, એમાં શેની વાત છે? શુભોપયોગ. આચાર્ય દેવ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં શુભોપયોગ અધિકારની વાત લે છે. કોઈને એમ થાય એમાં એની લિંક શું? અધિકાર કયો છે? જ્ઞાન તત્વ. અને વાત કોની લીધી? કેમ એવી વાત બેની? કે શુભોપયોગથી તને બાહ્ય ઇન્દ્રિય સુખ એટલે અનુકૂળ સામગ્રી મળશે, પણ તને જ્ઞાન તત્વ તને નહીં મળે, અને તો અતિન્દ્રિય સુખ પણ નહીં મળે. લિંક એના સાથે લેવી છે. જ્ઞાન સાથે હંમેશા શું હોય છે? સુખ. તો સુખને માટે તો પેલા પરિણામ જીવના ક્યાં છે? કે ત્રણ પ્રકારના ચારિત્રમાં, અશુભ, શુભ અને શુદ્ધ. એ ત્રણમાંથી તને જ્ઞાન ક્યાં પ્રગટ થશે? અને જ્ઞાન પ્રગટ થશે તો સુખ આવશે. તો ન અશુભમાં નહીં, ન શુભમાં નહીં, શેમાં છે? શુદ્ધતાના. અને શુદ્ધતાના પરિણામ એ જ્ઞાનમય છે. અને એ જ્ઞાનમય સાથે અવિનાભાવી સુખ છે. અશુભમાં તો નહીં, પણ શુભભાવમાં પણ તને અનુકૂળ સામગ્રી મળશે, પણ તૃષ્ણા મળવાની છે એમાં. અને એમાં તો દ્રષ્ટાંત પણ આપ્યા છે. એક એક તિર્યંચ એક એકની તૃષ્ણામાં શું કરે છે? જીવ ગુમાવે છે. હાથીનો આવે છે સ્પર્શેન્દ્રિયમાં, પછી રસેન્દ્રિયમાં ભમરો, પ્રકાશમાં પતંગિયું, શ્રવણમાં હરણ છે. તો એ બધા એક એક ઇન્દ્રિય વિષયમાં સુખ માનીને શું ગુમાવે છે? પ્રાણ ગુમાવે છે, જીવ ગુમાવે. અને આપણને જો પાંચે ઇન્દ્રિયની જો ગ્રદ્ધિભાવ છે તો આપણું જીવન શું થશે? તો એ વાત અહીંયા કે પ્રવચન સારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બંને. ફરીથી જેને તત્વ પ્રાપ્ત કરવું હોય એને ક્યારેય જિજ્ઞાસાના દરવાજા બંધ ન કરવા. ક્યારેય એમ ન માની લેવું, મને સમજાતું નથી એટલે હું પ્રયત્ન કરતો નથી. એવું જોઈએ ને? એક વાર કદાચ ફેલ થયા, બીજી વાર એક્ઝામ નહીં અપેરતે, એક વર્ષે લોસ ગયો તો વેપાર ધંધો બંધ કરીએ છીએ ને? નહીં. કેમ ને? એમાં શું છે? બરોબર ને? એક લોસ ગયો હોય એક વર્ષ એટલે વેપાર બંધ કરવાનો ને? નહીં કરવાનો તો શું કરવાનું? અરે બદલાવશે નહીં, કદાચ ટ્રાય કરશે આ વર્ષમાં બીજી ટેકટિકથી આપણે કામ કરીએ. જીવનમાં એને બહારમાં ચેલેન્જ લાગે છે, નિષ્ફળતા નથી લાગતી. અને અહીં આવે તો પહેલેથી શેનાથી શરૂઆત થાય છે? મને સમજાય નહીં, ન્યાથી જ શરૂ થાય છે. જેને શું કહે આજકાલ બધા ઘણા શબ્દો હોય ને, ફ્રેમ ઓફ માઇન્ડ અથવા તો બોડી લેંગ્વેજને બધા કઈક શબ્દ નવા શરૂ થયા. પહેલેથી શેની વાત ચાલતી હોય છે? નિરાશાની, નિષેધની. જીવનમાં સફળતા તત્વની જો ખરેખર તો મેળવવી છે તો આ મારી પોતાની વાત છે. આચાર્યોએ જ્ઞાનીઓએ મારી પાત્રતા જોઈને મને કહી છે તો જરૂર મને સમજણમાં સમજાયા વગર રહેશે નહીં. પોઝિટિવ કેમથી વિચારતા નથી આપણે? બહારમાં પુણ્યના ભરોસા છે, એક મિત્ર ઉપર ભરોસો છે કે હું એને કહીશ તો મારું કામ અડધી રાત્રે પણ, અને તો જ્ઞાનીઓ કહે છે તો એના ઉપર વિશ્વાસ કેમ નથી? તત્વ આવું સુંદર મળ્યું છે, મને નહીં સમજાય એમ કરીને દરવાજા ક્યારેય બંધ કરવા નહીં. કોઈ શીખીને આવતું નથી હોતું, પ્રયત્ન કરે. એક કરોળિયું જેવું છે એનું ઝાડ બાંધવા માટે ખબર હશે કેટલી વાર પડે છે, અને છતાં શું કરે છે? ઝાડ બાંધે છે. તો કમસે કમ આપણે આપણા જીવનમાં, ગુરુદેવસી કે ચાર ચોપડી ભણેલો હોય એવી ભાષામાં ગુરુદેવસી આપણને સમજાવે છે. મને નથી લાગતું ચાર ચોપડીથી કોઈ ઓછું ભણેલો સાહેબ બધા બેઠા હશે, નહીં ને? તો ક્યાં સુધી? બહુ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી? તો પછી કેમ ન સમજાય? પોતાની વાત પોતાની ભાષામાં કેમ ન સમજાય? ખામી શેની છે? રૂચિની, રસની. એક અંદરમાંથી જરૂરિયાત ઉભી થવી જોઈએ, આ વગર મને ચાલશે નહીં. નહીં, દરેકના શું હોય છે? ફેમિલી ડોક્ટર રાખ્યા હોય, કારણ કે એની શું રાખ્યા છે ને, મારે એસેન્શિયલ ગમે ત્યારે મને એમ. અહીંયા કેમ નથી રાખ્યો આ એસેન્શિયલ, કે મને જ્ઞાનની યથાર્થ સમજણ ગમે તેવા ઉદય પ્રસંગમાં સમાધાન કરશે. જ્ઞાનનું સમાધાન જ સુખ પ્રાપ્તિનો ઉપાય છે. જેના જ્ઞાનમાં સમાધાન નથી એ વિકલ્પોમાં જો અને તોમાં અટકીને આકુરતા કરવાના છે. ક્યારે પણ હશે એકવિધિ આપણા જ પાપના ઉદય સાજા ન થયા તો શું થશું? વિકલ્પો શું આવશે? જો ને તો, આ ડોક્ટર લીધો તો સારો, ના કર્યું તો. આ જો અને તોમાં ક્યારે પણ અંત આવવાનો નથી, અને જ્ઞાનમાં જ્યારે સમાધાન છે તો તેને શાંતિ થયા વગર રહેશે નહીં. તો જીવનમાં ગમે તે પ્રતિકૂળતા ગમે તે પ્રકાર હો, એ પોતે સ્વીકારવું કે આ મારી વાત છે, મારું સ્વરૂપ મને ખબર ન પડે. આપણા ઘરનું એડ્રેસ કોઈને પૂછતા હશે ને? આપણા નામ એડ્રેસ શું પૂછતા હશે? કોઈને ન પૂછે, અને પૂછે તો કોઈ એમ. અહીંયા મારી વાત, મારા અસ્તિત્વનું મને કેમ ખબર ન પડે? તો અહીંયા કહે છે ગુરુદેવસી પ્રવચન સારમાં, ગુરુદેવસિંહ એને વાત કરે છે કે પુણ્ય અને પાપ બંને નિશ્ચયથી, નિશ્ચયથી એટલે ખરેખર સાચી રીતે, જેવી રીતે ઘીનો ઘડો એ શું છે? એક ઉપચારથી વ્યવહારથી કહીએ. જેમ ઘણી વાર આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો શું કરીએ છીએ? સોનગઢ આવ્યું બરોબર ને, ટ્રેનમાં અહીંથી જઈએ તો શું થાય છે? સોનગઢ આવે છે ને, તો શું હોય છે? સોનગઢ આવે છે કે આપણે સોનગઢ પહોંચીએ છીએ, કહેવાની પદ્ધતિ એ હોય છે. એમ અહીંયા ખરેખર તો શું છે? પુણ્ય અને પાપ બંને સમાન જ છે. સમાન એટલે કે બંનેમાં બંધન છે, બંનેમાં આકુરતા છે, બંનેમાં જન્મ મરણ કરવા પડશે, ભવ મળશે. તો એ વાત આપણને, પુણ્ય અને પાપ નિશ્ચયથી સમાન જ છે આ વાત. અને હવે એનું કારણ, આત્માના ધર્મ નહીં હોવાથી. કોણ આત્માનો ધર્મ નથી? પુણ્ય કે પાપ? બે. તો સારું, આ તો એટલા માટે તો અમને કાલથી કહેતા નહીં મંદિરે આવવાનું, કારણ કે અમે કોને માનીએ છીએ સમાન? પુણ્ય અને એ વાત દલીલ તો સાચી કે નહીં? બંને સાચી કે નહીં? ફરીથી, પુણ્ય, પુણ્યમાં આત્માનો ધર્મ થવાનો છે, આત્માનું હિત થવાનું નથી થવાનું ને? નથી થવાનું ને? પુણ્યમાં આત્માનું હિત નથી થવાનું ને? કલ્યાણ નથી થવાનું ને? તો અમે કાલથી નહીં, હમણાંથી જ પુણ્ય કરવાનું છોડી દેશું. જીન મંદિર આવવાનું, પૂજા કરવાનું, સ્વાધ્યાય અમસ્તાય નથી કરતા, તો અમને એક બળ મળ્યું ને પુણ્ય. તો શેના માટે આવે? અહીંયા આવે તો પુણ્ય તો કમાય છે અમે. અહીંયા પુણ્ય માટે નહીં પણ કમાય છે તો પુણ્ય ને પણ. અરે પણ નથી આવતા તો પુણ્ય મળે છે ને? અમારે પુણ્ય ને જ તમે જ ના પાડી, પુણ્ય ને પાપ બે સરખા છે. જીવનમાં આપણે આત્માને ઠગીએ છીએ, હવે જો પુણ્ય ને પાપ ને એ કહે કે હું સમાન માનું છું તો બે કરવા જોઈએ કે બે છોડવા જોઈએ? તો કરે છે પુણ્ય છોડીને પાપ કરે છે, તે તો ભેદ પાડો. શું છે, કાલથી અમે પુણ્ય નહીં કરીએ તો શું કરવાના છે ન્યા? તો એનો અર્થ શું કર્યું, બેને સમાન માન્યા કે પુણ્ય ને છોડ્યું અને પાપ ને કરે તો બે માં ભેદ તો પોતે જ પાડે છે. વાત કોની લે છે? શાસ્ત્ર ની. અહીંયા લખ્યું છે નહી પુણ્ય ને પાપ સમાન છે, અને અભિપ્રાય કોનો નાખે છે? પોતાનો નાખે. જો પુણ્ય ને પાપ ને બે ને તે સમાન માનતો હો તો જેમ પુણ્ય તું છોડો માંગે છે તો પાપ પણ છોડવું જોઈએ. તો સાય છે શું, પોતે જ ભાગ પાડે છે, પુણ્ય ને છોડે છે અને પાપ ને ગ્રહણ કરે છે. જીવનમાં આ રીતે ઠગીશ નહીં. જૈન દર્શનમાં પુણ્ય પાપ સમાન છે એ કોની વાત છે? શ્રદ્ધાના અભિપ્રાયની વાત છે. આચરણની ભૂમિકામાં પેલા પાપ છૂટે છે અને પછી પુણ્ય છૂટે છે. પેલું શું હોય છે, ચાલો એક વિચાર કરીએ. આપણે કોઈ પણ હાઈ ફીવર કોઈનો રહેતો હોય છે, પેલો ઉપાય શું છે? પેલો તો એ છે અભિપ્રાયમાં કે જરા પણ ફીવર ન રહેવો જોઈએ. અને ઉપાયમાં શું ચાલે છે, પેલા કંટ્રોલ કરે છે અને પછી નોર્મલ જાય છે. બે ફરક પડ્યો છે કે નથી પડ્યો? આવું લૌકિકમાં છે કે નહીં? બધું આગ લાગે છે, ફાયર બ્રિગેડ આવે છે, શું કરે છે? અભિપ્રાયમાં શું છે કે આગ પૂરેપૂરી બુજાવે અભિપ્રાયમાં. અને પ્રયત્નમાં કેવી રીતે થાય છે કે જ્યાં જ્યાં પેલા કવર કરી નાખે, જ્યાંથી શરૂ થયો હોય ત્યાંથી પેલા કરે છે. કરે છે કે નહીં એવું એવું પ્રક્રિયા? તો પેલો ફરીથી અભિપ્રાય શું કરવો છે કે પુણ્ય અને પાપ બંને કેવા છે, સમાન છે. એટલે કે આત્મા ને બંધના કારણ છે, એમાં કાંઈ આત્માનું હિત કલ્યાણ એમાં સુખ થવાનું એવો અભિપ્રાય. અને જેના જીવનમાં અભિપ્રાય યથાર્થ નથી એનું આચરણ બધું ખોટું થવાનું છે. કોઈ એક વ્યક્તિને આપણે ભૂલથી ખરાબ હોવા છતાં સારો માની લીધો તો શું થવાનું છે? જેની સાથેનો જે કોઈ સંબંધ બધું શું થવાનું છે, આચરણ ખોટું થવાનું. તો આ પેલો અભિપ્રાય સાચો યથાર્થ કરવા માટેની વાત છે. આચરણમાં ફરીથી આ કદાચ વાત તો ઘણી વાર થઈ ગઈ છે, સામાન્ય પણ એવું એકવાર બનેલું. પૂજ્ય ગુરુદેવજી બપોરના સોનગઢની અંદર નિયમિતપણે બપોરના પ્રવચન પછી ક્યાં પધારતા? ભક્તિમાં. કદાચ જૂનાને તો ખબર જ છે ને બધી. નિયમિતપણે પ્રવચનમાં શું કીધું હોય, શું કીધું હોય? પૂજા ભક્તિ દયા દાન વ્રત સ્વભાવ કેવો છે, હે છે. અને સ્વયં પછી ક્યાં પધારતા? એમના કાને થોડીક એક વાત આવી, કોઈ એવું માનવા કે ભાઈ પુણ્ય તો હે છે ભક્તિ આદિમાં, શું કામ જવું? પ્રવચન પૂરું થાય પછી ક્યાં જતા? ઘરે જતા. ખાન વાત આવી ગુરુદેશી, એ ગુરુદેશી કરુણા એ રીતે કોઈને વ્યક્તિગત ન કે સામાન્યપણે કે પુણ્યને હે કેનાર હું પોતે ભક્તિમાં જ આવશે. શ્રોતાને શું વાંધો છે? શું છે, પુણ્યને પોતે હે કે છે. એ ગુરુદેવનું જીવન સર્વાંગ જો વિચારશો ને, સવારના વેલ જે તૈયાર થયેલ જે શૌચની ક્રિયા કરીને મુખ શુદ્ધિ આદિ પ્રવૃત્તિ કરીને કાંઈ પણ મોઢામાં લીધા પહેલા ગુરુદેવજી નિયમથી ફરીથી ક્યાં પધારતા? જીન મંદિરમાં દર્શને. 91 વર્ષની ઉંમર સુધીની વાત છે. અહીંયા તો હજી જરા નહીં, નાસ્તો પાણી કરી લઈને બધું કરીએ પછી કંઈક ભગવાન. જીવનમાં એ મહાપુરુષ જેવું અંતરંગ તો નથી થયું, બાહ્ય આચરણ પણ આપણે નથી કરી શકતા. 91 વર્ષ સુધીની ઉંમર સુધી જીન મંદિરમાં નિયમિતપણે દર્શન કરવા જવું. પહેલા તો શરીર સ્વાસ્થ્ય હતું તો પગથિયા ચડીને નેમિનાથ ભગવાનના મંદિરોમાં પણ એ જતા હતા બધું. અને ફરીથી પાછા આવીને પાછું નિયમિતપણે, નિયમિતપણાની હું વાત કરું છું, કોક નિયમ નહીં, જે સમયસરની સ્થાપના થયેલી છે ત્યાં દર્શન કરવાના. એટલું જ નહીં, એના ઉપર શું છે, ગોખલા ઉપર કુનકુન આચાર્ય દેવનો ફોટો છે એની ઉપર નજર કરીને દર્શન કરવાના. દેવ શાસ્ત્ર ગુરુ ત્રણ આવી જાય. નથી એક કોઈ મહા સદભાગ્ય હોય ત્યારે આવા મહાપુરુષનું સાનિધ્યમાં એમનું અંતર્બાહ્ય જીવન ઓળખવાનો અવસર મળતો હોય છે. અત્યારના જે કોઈ પુણ્યના યોગ હશે પણ એ મહાપુરુષનો એક યોગ ક્ષણનો યોગ પણ આપણા જીવનને પલટાવી નાખતો હોય છે. તો ફરીથી કહેવાની વાત શું છે, બે વાત ભિન્નતા છે ફરીથી, શેની? શ્રદ્ધાની અને વર્તમાન ભૂમિકાના આચરણની. આ પ્રવચન સારમાં પુણ્ય અને પાપ બંનેને સમાન કહેનાર કોણ છે? આચાર્ય દેવ. કુનકુના મૂળ ગાથામાં પણ ટીકા કરનાર કોણ છે? અમૃતચંદ આચાર્ય. અને સ્વયં છઠ્ઠા ગુણસ્થાનમાં સેમા વર્તે છે? શુભ ભાવ પણ કેવા સુકલ લેશે, એનાથી ઉત્કર્ષ બીજા ક્યાં પરિણામ હશે? નવ નવ પ્રકારે હિંસા જૂઠું આદિ પાપનો ત્યાગ, આનાથી અધિક ત્યાગ ન હોય. સ્વયં પોતે છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ભાવમાં વર્તે છે અને અભિપ્રાયમાં એ લખાય છે કે બંને સમાન છે. આ બે ધારા સાથે રહેવી જોઈએ. એકાંતમાં શુભ ભાવ હે છે એટલે હું પાપ કરું તોય પણ વાંધો જ નથી, એ નિશ્ચયાભાસના લક્ષણ છે. અને ભૂમિકા અનુસાર શુભ ભાવ હોય છે એમ કરીને શુભ ભાવને ઉપાદેય માનવું એ પણ વિપરીતતા છે. શુભ રાગને ઉપાદેય માને વ્યવહારાભાસી છે અને એનો નિષેધ કર્યો તો ભૂમિકામાં ન હોય અને અશુભમાં વર્તવું એ નિશ્ચયાભાસીના. બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી માય. જીવન બહુ જ અંતર બેલેન્સનું જ્ઞાનના વિવેકનું આખું કાર્ય છે. એકાંતમાં ખેંચાઈ ન જવાય અને પોતાનું પ્રયોજન ચૂકાય નહીં, આ વિવેક જોશે અહીંયા. તો અહીંયા ફરીથી પુણ્ય અને પાપ બંને કેવા છે? નિશ્ચયથી ખરેખર વાસ્તવમાં કેવા છે? સમાન જ. સમાન નો અર્થ અહીંયા શું લેવું છે? બંને બંધનના કરનારા છે. આશ્રવ છે તો બંધ જ થવાનો છે, ભવ જ મળવાનો છે, ભવ રહિત ત્યારે થવાનું એનાથી. અને એના માટે કારણ મૂળ શું આપ્યું? આત્માના ધર્મ. આત્માનું ધર્મ એટલે શું? આત્માના ધર્મ એટલે શું? આત્માનું સ્વરૂપ. સ્વભાવે ક્યારે ધર્મ એટલે ધારી રાખ્યા નથી, કોને? પાપને કે પુણ્યને. સ્વરૂપમાં જો પુણ્યને પાપ હશે તો કોઈ દી ટળશે નહીં. અને એ ટળે છે એનો અર્થ છે કે એ સ્વભાવમાં એનું સ્વરૂપ સાકર હોય. એમાંથી ગળપણ ક્યારે છૂટું પડી શકે? સોનું છે ખાણમાંથી આવ્યું છે, એને અગ્નિમાં નાખે છે, આપણે તાપ આપે ને, તો પછી શું થાય? એ સોનું ધીરે ધીરે પીળું માંથી કેવું થઈ જાય? કાળું થઈ જાય ને. આપણે કોઈ વસ્તુ કાગળ નાખશે, કપડું નાખશું તો અગ્નિમાં કેવું થઈ જાય? બળે કાળું થાય કે નહીં? અથવા કોઈ વાસણ મૂકે તો કાળું થાય કે નહીં? એમ સોનાને અગ્નિમાં નાખશું તો કેવું થશે? પીળામાં પીળું તો હતું જ, હવે પીળામાંથી કેવું થતું જશે? એ થોડું કાળું કે કેવું થતું જશે? પોતાનો સ્વભાવ કોઈ દી છૂટે નહીં અને છૂટે તે સ્વભાવ નહીં. તો જે પુણ્ય અને પાપ એ આત્માનો ધર્મ નથી, આત્માનું સ્વરૂપ નથી, આત્માનો એ સ્વભાવ નથી, તિકાળી આત્મા એ ધારી રાખેલો ભાવ નથી. જો એ હોય તો કોઈ દી છૂટે નહીં, તો એ આત્માના ધર્મ નહીં હોવાથી ખરેખર બે કેવા છે? સમાન જ છે, બંને છોડવા જેવા છે. તો એના પછીની એ ગાથા છે, સાથે આપણે બોલીએ. નહીં માનતો એ જે માનતો નથી. શું નથી જો ફરીથી કોની વાત આવી? માનતો નથી કોની વાત આવી? શ્રદ્ધાની કે ચારિત્રની? શ્રદ્ધાની. બે જુદું પાડવું પડશે. કોઈના બાહ્ય આચરણથી, ઉદયથી, સંયોગથી એની અંતરંગ અભિપ્રાયને સ્વીકારીશ નહીં. મુનિરાજ છે, અસાતાના ઉદયમાં છે, અને છતાં અંતરંગમાં ધારા કોઈ પ્રચુર આનંદની છે, અને કોઈ અનુકૂળ સામગ્રીમાં બેઠેલો છે. ચક્રવર્તી હોય, આત્માનું અનુભૂતિ નથી, આકુળતાની અગ્નિમાં શેકાય છે. બહારથી કાંઈ જ માપ નહીં નીકળે. અહીંયા મુનિરાજને ઉપસર્ગમાં શું દેખાય છે? તીવ્ર પાપના ઉદયમાં શરીર બળતું દેખાય. વાઘ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય છે. જગત એમને કેવા જોવે છે? દુખી બિચારા જોવે છે. અને જ્ઞાન એમને ઘણી વાર એમ થાય ને, આપણે વિચાર આવે મુનિરાજને વન જંગલમાં ઉપસર્ગ પરિસર સમયે શું શબ્દ આગળ શું થતું હશે એમ થાય ને, સેજે આપણને થાય ને. આપણને તો બધા જ ઉપાય છે ને, ઠંડી હોય, ગરમી હોય, મચ્છર માખર કરડે કરે, બધું આપણી પાસે શું છે? સોલ્યુશન છે ને આપણી પાસે. આપણે બધું લગાડી શકીએ ને, બધું કરીએ છીએ ને. મુનિરાજનું શું થતું હશે? અરે મુનિરાજ એમની કરુણા બુદ્ધિથી જોવે છે કે તારું શું થશે. અનિત્ય એવા સંયોગમાં એકાકાર થઈને પડ્યો છે, એ છૂટશે નહીં. અત્યારના પણ તું આકુળતાની ભીસમાં ભીસાયેલો છો. તારું શું? એ આપણા ઉપર દયા કરે છે. મુનિરાજ ઉપર તું વિચાર કરીશ ને, એ બિચારા નથી, એમને ત્રિકાલી દ્રવ્યનો આશ્રય લઈ લીધો છે. તું પોતે અનાથ છો. તો એ અહીંયા કે નથી માનતો. ફરીથી આ શ્રદ્ધાની એક પહેલી વાત છે. આચરણમાં એક જુદો પ્રકાર હોય છે. તો નથી માનતો શું રીતે? એ રીત. એ રીત કેમ શબ્દ અહીંયા વાપરો? જેમ છઠ્ઠી ગાથામાં આવે છે ને, એ રીત શુદ્ધ કથા. એમાં વળી એ રીત એટલે શું? આવું બધી માથાકૂટ તો નહીં હોય. નહીં કહેતા સેલો ધર્મ કોઈક હોય તો સારું કે નહીં? નહીં. અને એમાં ગુજરાતી નહીં ખબર હોય ને, આ જન્મમાં બધું વ્યવસ્થિત પૂરું થાય તો શું કહેવાય? ગંગા નાયા ને. ને ખબર છે ને ગંગા નાયા? ખબર પડે આ જીવનમાં આ બધું ગંગા નાયા એટલે આપણું સૌ સ્મૂધલી બધું લાઈફ પૂરી થઈ જાય એટલે બસ. એ બીજું હું વધારે આ બધું તત્વ સમજવું, બુદ્ધિ અલું મગજમારી કરવી, એની કરતા કંઈ અનુકૂળતા ભેગી કરી છે અને જીવન પર્યંત ચાલે એટલી છે ને. ભરોસો કરીશ નહીં, પત્તાના મેલ ક્યારે પલટાઈ જશે. અનુકૂળતા ગમે એટલી બાયમાં હોય, અંદરમાં રોગ થયો, આકુળતા કોણ બચાવનાર છે? એકવાર ડોક્ટર પણ શું કરી નાખશે? હાથ ઊંચા કરી દેશે. ક્યારેય સંયોગના આધારે નહીં માનતો હું સુખમય જીવન જીવી શકે. ચલો ફરીથી ત્યાં વાત કરી. એ રીત ઉપર આપણે તો વાત લેતા. એ રીત એટલે શું? છઠ્ઠી ગાથામાં જે આવે છે એ રીત શુદ્ધ કથા. પેલી લાઈનમાં છે ને, નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ. તો એ રીત કેમ શબ્દ વાપરો? પ્રશ્નકાર શિષ્યનો પ્રશ્ન શું છે? એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું? એનો ઉત્તર તો આપી દીધો. પછી બીજી લાઈનમાં આચાર્ય એ રીત શુદ્ધ કથા એમ કહે. શુદ્ધ જ છે ને આત્મા? તો શુદ્ધ જ છે ને આત્મા. તિકાળી ભગવાન આત્મા પ્રમત અપ્રમત થી રહિત એક નાયક ભાવ, એ શુદ્ધ છે કે નહીં? તો પછી એ રીત શું કામ છે? એવી કન્ડિશન શું કામ મૂકી? બહુ જ આચાર્યદેવ આપણા માટે એક બહુ જ પ્રેરણા આપે છે. તે બહુ સારી જિજ્ઞાસાથી, ભાવનાથી તે કોનો પ્રશ્ન પૂછ્યો છે? શુદ્ધાત્મા. સારી વાત છે. અમે એનો નાસ્તિથી અને અસ્તિથી ઉત્તર આપીએ છીએ. સંતોષ થઈને બેસી જતો નહીં. એ રીતે શુદ્ધાત્મા છે એનો ઉપાસના કરજે તો તારા માટે શુદ્ધ છે એમ કહેવામાં. આપણે શું કર્યું છે? શબ્દોમાં સ્વીકાર્યું છે, ધારણામાં લીધું છે અને વિકલ્પમાં રમીએ છીએ. આજે આખી આચાર્યદેવ વાત લીધી. શું ફરીથી શેમાં લીધું? શબ્દોથી સ્વીકારી લીધું અને ધારણામાં લઈ લીધું છે અને વિકલ્પોમાં રમે રાખીએ છીએ અને માની લઈએ મને હવે શુદ્ધાત્માની ખબર. આચાર્યદેવ પાંચમી ગાથામાં જેમ કહે છે ને, અનુભવ કરીને પ્રમાણ, એમ તું આવા આત્માનો અનુભવ કરજે. તું શુદ્ધાત્માની વાત કરે ને અશુદ્ધતાનું વેદન કરે, એ શું વાત થઈ? વાત શેની કરી? શુદ્ધાત્માની. અને વેદનમાં શું આવે? કરોડપતિ કહેવાય અને ઝૂંપડામાં રહેતો એ કેવી વિચિત્રતા છે. અને એટલા માટે એ રીત સુધાય. તો એ રીતે અહીંયા એ રીતે એટલે શું કે આગળમાં અમે જે રીતે પુણ્ય ને પાપમાં દુઃખનો જ વિજય, બહુ સરસ છે એમાં શબ્દ. અને પછી તો આચાર્યદેવ શું કહે છે, 77 ગાતા પછી શું કરે છે કે આ મોહ ભાવમાં પુણ્ય પાપનો જન્મ થયો છે, અમે હવે એ મોહની સેનાને નાશ કરવા માટે શું કર્યું છે, કમર કસી છે. કારણ કે પુણ્ય પાપનો ઉદય શેમાંથી થવાનો છે? મોહ ભાવમાંથી થવાનો. તો એ અહીંયા એ રીતે અમે જે પૂર્વની ગાથાઓમાં જે રીતે સિદ્ધ કર્યું છે એ રીતે પુણ્ય પાપમાં ન વિશેષ છે, ન વિશેષ, વિશેષ એટલે તફાવત નથી, ફર્ક નથી, બે સમાનપણે સંસારના દેનારા છે. અને એ રીતે જો તું માનતો નથી, અમે આ રીતે આગળ સિદ્ધ કર્યું, પુણ્ય પાપમાં તફાવત ફર્ક નથી, અને જો તું માનતો નથી તો બીજી લાઈનમાં હવે શું આપે છે, પનિશમેન્ટ આપે છે, ફળ કહે છે. જો આવો તે વિપરીતતા કરી, ભૂલ કરી તો ફળ શું મળવાનું? તે મોથી આચ્છન્ન, આચ્છન્ન એટલે ઢંકાયેલ, આચ્છાદિત થયેલ, મોથી આચ્છાદિત થઈને બે શબ્દ છે, ઘોર અને અપાર. સંસાર ચાર ગતિમાં 84 લાખ યોનિમાં હજી નથી કલ્પના થતી. 84 લાખ યોનિ એટલે શું હશે? એ બધું કોણ જોવા ગયું છે? નહી ખબર ને? એ નવા નવા બધા પ્લાન્ટમાં અને જીવોની બધા નવા નવા બધા ગોતે રાખે છે ને, ન્યા આપણે માની લઈ. અરે જૈન દર્શનમાં તો 84 લાખ કીધા, ન્યા સુધી પહોંચી પણ નહીં શકે. એ ગમે શું કહેવાય ને, માઇક્રોસ્કોપ કે ને જૂનું જોવા ઝીણું, એની તાકાત પણ કેટલી છે. ખરેખર કોઈ એમ કે માઇક્રોસ્કોપથી શું એને નક્કી કર્યું, પાણીમાં શું છે, બરોબર ને? માઇક્રોસ્કોપથી જોઈને કહ્યું નથી એણે. ખરેખર જલ કાયના જીવ છે એને જોયા નથી, એમાં રહેલા બીજા જીવોને જોયા છે. તાકાત નથી એનામાં. વનસ્પતિમાં એને જે વનસ્પતિ કાયના જીવ છે ન જોઈ શકે એનામાં, એકેન્દ્રીને તે તો. એટલે 84 લાખ કેટલા ઓપ્શન ખુલ્લા છે? જેને જોતા આપણે ગુજરાતીમાં કહીએ ને ધૂણા આવે, ધૂણા ચિત્રી કહે ને, ધૂણા થાય. એવામાં ભૂતકાળમાં અનંતવાર જન્મ્યા છીએ. અને આ જો મિથ્યાત્વ સાથે રાખ્યું છે તો સમજી લેવું એ બહુ સામે ઉભા છે આપણને. કમસે કમ તારા આત્મા ઉપર તો દયા કર. બીજા ઉપર દયા કરવા જાય કે તમને આવી તકલીફ ન હો, તમારું સારું, પણ તે તારા આત્માની દયા કે શું કરી છે? મિથ્યાત્વનું સેવન છે અને સ્વચ્છંદતાના પાપના પરિણામ છે, એ સિવાય બીજું કોઈ જ ગતિ નહીં મળે તને. તો એ અહીંયા કે મોતી આચન ઘોર, ઘોર કહીને શું દેખાડવું છે? ઘોર કહીને શું કહેવું છે? ઇન્ટેન્સિટી, દુઃખની તીવ્રતા. ઘોર અને બીજો સાથે શું છે? અપાર, એ ટાઈમ વાઇઝ છે. ગુરુદેવજી તેના માટે કહેતા એકેન્દ્રીમાં પણ કંદમૂળ આદિમાં જે સાધારણ વનસ્પતિ આદિ નિગોદ જેને કહેવાય એમાં કેટલી હીનતા થઈ ગઈ છે કે પોતે પોતાને જીવ પણે તો સ્વીકારી ન શકે, બીજા જીવ પણ એને જીવપણે સ્વીકારવા તૈયાર ન થાય. ચઢાણામાં બધાએ વાંચ્યું જ હશે, ક્યારે એમ ન માનવું કે આ બધું શું છે, શું છે, પેલાની બધી વાત છે, ના તો બધી કલ્પનાની વાત છે, કોણ જોવા ગયું છે. એ ઘણા આ સામાન્ય આર્ગ્યુમેન્ટ હોય છે, કોણ જોવા ગયું છે, વાત તો સાચી ને? હા, એ ડરાવવા માટે નહીં છે ને, એ સ્ટેટ ઓફ માઇન્ડ. બાકી અહીંયા ને અહીંયા બધું નરક ને સ્વર્ગ બધું ક્યાં છે? અહીંયા છે ને ત્યાં કઈ છે નહીં ને આગળ બધું કોણ જોવા. ફરીથી બોજ પોતાના આત્માને ઠગનારું આ સ્ટેટમેન્ટ છે. હું જોઈ શકતો નથી એટલે કોઈ જોઈ ન શકે એવો નિયમ ક્યાંથી કાઢ્યો? શબ્દ તો આવો જ આવતો હોય છે ને. કોણ જોવા ગયું છે પહેલો જ પ્રશ્ન. જે કે એને ક્યાંનું તારું જ્ઞાન પૂરું છે કે અધૂરું? જો તારું જ્ઞાન અધૂરું છે તો તને નથી ખબર એવી કોકને ખબર હશે કેમ નક્કી ન થાય. અને તું જ જો કહેતો હોય તો મારું જ્ઞાન પૂર્ણ છે તો તું સર્વજ્ઞ ભગવાન થઈ ગયો છે. આ બધી ન્યાયો છે શેમાં છે? ચલો આ વાત શેમાં છે? એક સત્તા સ્વરૂપ કરીને એક નાનું એવું શાસ્ત્ર છે, ભાગચંદજી છાગેડનું છે, એમાં આ વાત લીધી છે. કોઈ એમ કે જગત છે જ નહીં, જગત કોણે જાણ્યું છે, આ બધું છે કે નહીં? અરે ભાઈ, જગત છે કે નહીં અથવા જગતમાં મહાવિદેજ નથી ને આ બધું નથી એ તું બોલે છે એ કેવી રીતે બોલે છે? જગત જાણીને કહે છે કે જગતને જાણ્યા વગર કહે છે? ભૂતકાળમાં આવા બધા 63 લાખ પુરુષો થયા ને આ બધું થશે, જગતમાં નથી આવું, તું જો એ સ્ટેટમેન્ટ આપે છે તો પહેલો જ પ્રશ્ન, તું જગતને જોઈને કહે છે કે જગતને જોયા વગર કહે છે? અને જો જોયા વગર કહેતો હોય તો તને અધિકાર શેનો છે? તારું જ્ઞાન પૂર્ણ છે કે અધૂરું છે? કોઈ કે અધૂરું છે ને, આમને બધી ખબર પડે છે. અમે દરરોજ હા એમાં બધામાં ચેક કરી લઈએ છીએ બધામાં. અરે બીમાર પડે છે તો ડોક્ટર પાસે શું કામ જા? તને ખબર પડે છે તો, તને બધી ખબર પડે છે તો આ સોનું છે કે કથિર? સોની પાસે શું કામ જા છે? તું નથી જતા કોઈની પાસે? આપણને તે શું દેખાડે, શું પ્રૂવ કરે છે? લેક ઓફ નોલેજ છે કે નહીં? અધૂરું તને જ્ઞાન છે તો બધાને અધૂરું હોય એમ કેમ કલ્પના કરી લીધી? જગત છે તો જગતના જાણનારા પણ જગતમાં છે, હું એને અત્યારે મેળ્યો નથી. અને બીજી એક વાત બહુ સિમ્પલ, મારું જ્ઞાન અધૂરું છે એ શું પ્રૂવ કરે છે? કોકનું પૂરું હોવું જોઈએ. આ લાઈન નાની છે એનો શું અર્થ થયો? હું તો કઈ બોલ્યો નથી મોટી લાઈન છે કે નહીં. જીવનમાં આ વાત આપણે છે ને વિચારતા નથી. ફરીથી ખબર નહીં, સંગનીપણું મળ્યું છે અને એ મનના નિમિત્તે વિચારણામાં નથી જતા. 5 ઇન્દ્રિયમાં સુખ માન્યું છે એટલે એમાં વધારે પ્રયત્ન કરશો. આપણો પ્રયત્ન શેમાં હશે? વિચારણામાં છે કે સંયોગમાં છે? કારણ કે એમાં 5 ઇન્દ્રિયના વિષયમાં શું માન્યું છે? સુખ માન્યો હતી એનો પ્રયત્ન છે. પણ એક સાચી તત્વની વિચારણામાં પણ આપણે ક્યારે પ્રયત્નશીલ નથી. તો આપણું જ્ઞાન અધૂરું ક્યારે કહેવાય? કે કોકનું શું હોવું જોઈએ? પૂરું હોવું જોઈએ. આ તરબૂચની ચીર છે, ખબર ને? આવું તો બધું ઇંગ્લિશ તો નથી આવડતું પણ ચીર તો ખબર પડે ને. એનો અર્થ શું થયો? આખું તરબૂચ ત્યાં હોવું જ જોઈએ તો જ એને એક અંશ કહેવાય છે ને, ભેદ કહેવાય છે. તો જગતમાં જે જ્ઞાન તું અધૂરું કહે છે તો પૂર્ણ જ્ઞાનવાળા પણ જગતમાં હોય છે. જ્ઞાન ન હોત તો જગતની સિદ્ધિ કેવી રીતે થઈ? વિશ્વ છે, જગત છે તો જગતને જાણનાર કોઈ જ્ઞાન હોય હોય ને હોય જ, નહીતર એની જગતની સિદ્ધિ ક્યાંથી થઈ છે આખી? તો ચલો ફરીથી આપણે અહીંયા તો લેવું છે. ફરીથી શું લેવું તું? બે શબ્દો ક્યાં લેવાતા? ઘોર અને અપાર. આ આચાર્યદેવ બહુ જ કરુણાથી આપણને કહે છે, જો તે તારે અભિપ્રાય શ્રદ્ધા એને યથાર્થ સમ્યકપણે નથી કર્યા અને પુણ્ય પાપમાં ભેદ કરીને પુણ્ય છોડીને પાપમાં અટક્યો છો તો સમજી લેજે કે તું ઘોર તીવ્રતા, દુઃખની તીવ્રતા. આ બધા વનસ્પતિમાં ને એમાં બિચારા દુઃખી તો ન હોય ને, એ કાંઈ અવાજે નથી કરતા, કાંઈ રોતા નથી, કાંઈ બુમામ કાંઈ નથી કરતા ને, એને દુઃખ નહીં હોય ને? તો દેખાડો, દુઃખદાય હોય તો દેખાડો, કઈ અવાજ એમાંથી નીકળતો હોય, આંસુ ટપકતા હોય, કંઈક દેખાડો. દુઃખની એટલી તીવ્રતા એ પહોંચી ગયા છે કે દુઃખને વ્યક્ત કરવાનું સામર્થ નથી. એ કોઈ ઓછું દુઃખ છે એની નિશાની નથી, દુઃખની તીવ્રતા એ કોઈ બેભાન પડ્યો છે એટલે ન સમજવું કે એને કોઈ દુઃખની પીડા નથી. અરે એટલા દુઃખની વેદન એટલું બધું વધી ગયું છે અને એની સામે જ્ઞાન એટલું અવરાઈ ગયું છે કે પોતાના દુઃખ ને વ્યક્ત કરવાની પણ શક્તિ નથી. આ એનું નામ તો શું કહેવાય, બેભાન કહેવાય. અનકોન્શિયસ શું છે એટલે કઈ પીડા નથી એવું નથી, જ્ઞાન એનું કામ કરતું નથી. અહીંયા બેટરી લો હોય તેનો અર્થ શું થયો, ત્યાં સિગ્નલ ન પકડાય ને, એટલે સિગ્નલ નથી કે પકડાતા નથી, બેમાં ફરક છે મોટો. મોબાઈલ છે, બેટરી લો થઈ ગઈ છે તો શું છે સિગ્નલ, સિગ્નલ શું છે કે પકડાતા નથી કે બધું સરખું, સિગ્નલ છે પકડાતા નથી. એમ દુઃખની તીવ્રતા તો છે પણ એને વ્યક્ત કરે પકડી શકે એટલું જ્ઞાન એને ખીલ્યું એ નથી. જૈન દર્શનમાં ખરેખર અભ્યાસ કરતા નથી ને એટલે આ બધા પ્રશ્નો ઉભા રહે છે. એના ઊંડાણમાં આપણે જતા નથી. આ સેનાથી આપણે જજ કરી લઈએ છીએ, દરિયાના કિનારે ઉભા રહીને દરિયાની ઊંડાઈનો આપણે અનુમાન કરી દેસીએ છીએ. દરિયાને કાંઠે ઉભા છીએ અને કોઈ કે કેટલો ઊંડો છે તો માપ્યું એને બે ચાર ડગલા જ, પાંચ ફૂટ, તો થ્રો આઉટ કેટલું છે, પાંચ ફૂટ જ છે ને. ફરીથી બાર ઉભા છે, પાણીનું લેવલ કેવું દેખાય છે, એક સરખું છે ને, અને બે ચાર ડગલા ગયા અંદર પગલા અને પાંચ ફૂટ આવ્યું તો થ્રો આઉટ હવે કેટલું છે. એ સમુદ્રની ઊંડાઈ માપવા માટે કિનારે નહીં, એકવાર મધ્યમાં આ જજે. ગુજરાતીમાં શું કઈ નહીં ખબર હોય ને, તારી જેવા ત્રણ ચાર માથોડા ઊંડું છે, માથોડા ઊંડું ન ખબર પડે ને, માથોડા એટલે ખબર પડે તારું માથું જે છે ને એવા, તારી જેવા પાંચ ચાર પાંચ ડૂબી જાય એટલું ઊંડું છે. એમ જૈન દર્શનમાં આપણને પરમ સદભાગ્ય મળ્યું છે પણ એના ક્યારેય ઊંડાણમાં જવાનો પ્રયત્ન જ કરતા નથી. અને જૈન દર્શન માટે શું કરીએ છીએ, કોમેન્ટ્સ આપી દઈએ છીએ. મને બધી ખબર છે જૈન દર્શન એટલે શું, કોઈની હિંસા ન કરવી, કોઈની નોન વાયલન્સ, બસ જૈન ધર્મનું છે. અને કદાચ બીજું આવે તો શું, બીજું 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 નહીં, આજકાલ બહુ પ્રસિદ્ધ અનેકાંત એટલે બધા સાચા. આ બે જ બહુ જ રોંગ કન્સેપ્ટ જૈન દર્શનનો છે. અનેકાંત એટલે બધા સાચા, તો સારું છે. સ્કૂલમાં કોઈને નાપાસ જ ન કરવા, ટીચરને કહેવા ટુ પ્લસ ટુ તમારા માટે કેટલા થાય, ચાર, મારા માટે કેટલા થાય, પાંચ, એમાં શું છે. એ અનેકાંત છે કે અનેકાંત એટલે શું, સાચું તે સાચું અને ખોટું તે ખોટું છે. બે ને બે ચાર એ સાચું છે અને બે ને બે પાંચ તે ખોટું છે. વસ્તુ સ્વરૂપ જે છે ને યથાર્થપણે અપેક્ષાથી એ સમજાવે એ અનેકાંત છે. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે કારણ કે વસ્તુમાં અનંત ધર્મો છે, અનંત અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓને મુખ્ય ગુણ શૈલીથી, સ્યાદવાદ શૈલીથી સમજાવાય છે. જેમ એક વ્યક્તિ ઉભી હોય છે એ સ્વયં પોતે શું હોઈ શકે છે, પુત્ર પણ છે અને પિતા પણ હોઈ શકે છે, સ્વયં કાકો પણ હોય અને સ્વયં ભત્રીજો પણ હોય છે. તો એમાં બેમાંથી સાચું શું, બે ક્યાંથી સાચું હોય, કાકો હોય પાછો ભત્રીજો હોય. હા, અપેક્ષા છે. જે તો જૈન દર્શન વસ્તુમાં જે જે ધર્મો છે એને અપેક્ષા એ આપણને સમજાવે. તો એ અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે અને એની સમજાવવાની શૈલી તેનું નામ શું છે, સ્યાદવાદ કહેવાય. પણ કાંઈ ખબર વગર જ્ઞાનમાં જેને જૈન દર્શનનો એકડોય ન આવડતો એ જૈન દર્શન માટે કોમેન્ટ કરે ને આપણે સાચા માગીએ છીએ. અરે જૈન ધર્મને આ તો એના જેવું છે, જે મેથ્સમાં નાપાસ થાય છે એની પાસે મેથ્સ શીખવા જઈએ છીએ. જેને જૈન દર્શનનું મૂળની પણ ખબર નથી એની પાસે જૈન ધર્મ વિશે શીખીએ છીએ. અરે જૈન ધર્મ શીખવતા આચાર્યોના જ્ઞાનીઓના ક્યાં શાસ્ત્રો ઓછા છે કભી. ચલો, જેના જેવી પરિણામોની જેની હોનાર છે એવી પણ દુઃખ થાય. જૈન કુળમાં જન્મ લઈને પણ, સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગમાં રહીને પણ સત્યથી વિમુખ રહેશે એના જેવું દુર્ભાગ્ય જગતમાં કોઈ નહીં હોય. બીમાર વ્યક્તિને અમૃતનો પ્યાલો, દવાને એવું નથી, અમૃતનો પ્યાલો આપવામાં આવે અને હોઠ સુધી જઈને પડી જશે એના કરતા આ વધારે દુર્ભાગ્ય હશે. તો ફરીથી એવા દુર્ભાગ આપણા જીવનમાં કોઈને પણ ન હો. આવો યોગ મેળો છે તો ખરું તત્વ સમજીને આપણે આત્મહિતના માર્ગે ચાલીએ અને એના માટે આવા આરાધનાના પર્વો આપણા જીવનમાં નિરંતર આવતા હોય.
સુખધામ અનંત સુસંત જહી દિન રાત રહે સદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધા મય જે પ્રણમુ પદતે વરતે જયતે ઓ પ્રણમુ પદતે વરતે જયતે કરી બાળવયે બહુ જો આત્મ ધ્યાન ધર્યું શાંતિ આ સાધન દોરસ મ્યક તત્વલયું મીઠી મીઠી વિદેહ નિવાત તારે ઉર ભરી અમ આત્મ ઉજાળ નહા ધર્મ પ્રકાશ કરી શ્રી મંદર ગણ દર સંતના તમે સતસંગી અમ પામર તારણ કાર પધાર્યા કરુણાંગી તુજ જ્ઞાન ધ્યાન નો રંગ અમ આ દસ રહો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો આશ્ચર્યથી સિદ્ધ સ્થાને પ્રાપ્ત લોકાગર વિરાજમાન પુષ્પાધિમાન પરંચ વિચિનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન દિવ્યધન્યના દાતા શ્રીમંદરાદિ અજિત વેરે પરંત વિશ્વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જીન મંદિરમાં જયવંતપણે બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાન્મય મુદ્રિત દ્વાદશાંગમય સમસ્ત જીનવાણી માતનો જય હો. સદૈવ વિદ્યનો પ્રવાસ કરી અમભક્તોની જીનવાણી માતના ભેટના કરાવનાર હાલતા ચાલતા શીર્ષમ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તારણહાર અમભક્તોને મોહનિંદામાંથી જગાડનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ ખેડાય ધર્મરત્ન પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિદશાના અપૂર્વ અવસરની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવનો જય હો. વિતરાગતા પોષક પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી તો હે જપુ દિન રૈન જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સોવાણી મસ્તક નમું સદા દેત હું ડો. બોલો જીનવાણી માતનો જય હો.